ભગવાન ક્યાંય એકલા નથી, પણ ક્યારેક કોઈના મનમાં એમ થાય કે ભગવાન ક્યાં છે, આપણું પાપ ભગવાન ક્યાં જોવે છે, એમ સમજીને એવા અજ્ઞાનની અંદર માણસ અનેક અપરાધો અનેક કુટેવોને એ પોષતો હોય છે. લક્ષ્મણજી એક એવી માનસિકતા ઉપર ગયા છે કે જાણે કોઈક દુરાચારી માણસ એમ માનતો હોય કે ભગવાન ક્યાં જોવે છે હવે, ત્યારે એના માટે એક લાલ બત્તી આપે છે. સમગ્ર સૃષ્ટિમાં ભગવાન ક્યાંય એકલો નથી, માણસ એકલો નથી, ભગવાન એની સાથે જ છે. જાની રામ બનવાસ એકાકી, ભગવાન સર્વત્ર છે, સર્વમાં છે. તદતિમિતિ સર્વાય ચ નમઃ, સર્વત્ર છે, સર્વમાં છે, સર્વને માટે છે. તો લક્ષ્મણજીએ ભરતજીના માટે એવી નિમ્ન વિચારની એક કંડિકા મૂકી દીધી કે કોઈક અલકો માણસ એમ એમ બોલે કે ભગવાન ક્યાં જોવે છે, હું એકલો જ છું ને. પણ લક્ષ્મણજી એમના ઉદબોધન વડે, આ શબ્દ વડે, સંબોધન વડે એમ સ્પષ્ટ કહી દે છે ભગવાન સર્વત્ર છે. વનવાસ ની અંદર પણ છે ને, અયોધ્યામાં પણ છે. પણ એ કુટિલ માણસ, એ કુબુદ્ધિ વાળો માણસ એ શું સમજતો હશે, શું ભગવાન જગતમાં બધે નથી, એકલા જ છે. આમ લક્ષ્મણજી પણ ભરતજીને માટે આવી મનની અંદર શંકા ઉભી કરે છે કે ભરત આવે છે ભગવાનને વનવાસની અંદર એકલા સમજીને, અને આવો કુટિલ માણસ, કુબુદ્ધિ માણસ એના મનમાં આવી વિચારધારા વિચારસરણી ઉભી થાય છે. કુ અવસર જાણી, જોઈ લઈશું અહીંયા શું કરવાનું, ભગવાન શું કરવાના છે, વનમાં એકલા હશે તો ભલે ભગવાન એકલો હોય, સર્વશક્તિમાન છે, બધું જ કરવાને સમર્થ છે, એમ લક્ષ્મણજીનું કેવું છે. જે સંબોધન એક સામાન્ય હલકી વૃત્તિ બુદ્ધિ વાળા માણસ માટે કરે છે કે કુબુદ્ધિ કુટિલ કુબંધુ કુઅવસર, આવું બધું સમજીને માણસ જ્યારે ચાલે ધર્મ મર્યાદ મિટાઈ, ધર્મની મર્યાદાઓ એનું ઉલ્લંઘન સહજ રીતે થયા જ કરતું હોય છે. માણસ જાણે અજાણે પણ આવી મર્યાદાઓનો ભંગ કરતો જ રહે છે. જાણી બુદ્ધિને ક્યારે કરે, જયારે એને તદ્દન ખોટું કરવું જ છે, ખોટું કરવા જ બેઠો છે, ત્યારે મર્યાદાઓને એની સામે નજરે કરતો નથી, એના મગજમાં નથી. અને આવા મર્યાદા ભંગ તો બુદ્ધિપૂર્વક જાણી જોઈને થતા હોય છે, અજાણે તો ક્યારેક જ થઈ જતું હોય છે. યાદ રાખજો, પાપ બુદ્ધિ બહુ સજગ અને સતર્ક હોય છે, પણ પુણ્ય બુદ્ધિ, પુણ્યની પરિસ્થિતિ અજાણતા આકસ્મિક સાહજિક બની જતી હોય છે. પાપ કરવા માટે પ્રયત્ન કરવો પડતો હોય છે, મહેનત કરવી પડતી હોય છે, બધું જ યોજનાબદ્ધ કરવું પડતું હોય છે, પણ જયારે પુણ્ય કરવું હોય ને ત્યારે સહજ ભાવથી થઈ જતું હોય છે. એટલે ધર્મની મર્યાદાઓ ને તોડીને ઊંચી મૂકી દેવા માટે આ બધા ચાલી રહ્યા છે. ચલે ધર્મની મર્યાદાઓ ક્યાં ક્યાં છે એ જો માણસ પોતે સમજી શકે, અને જેટલી જેટલી આપણી ધાર્મિક વિધિની મર્યાદાઓ છે એ પ્રમાણે માણસ ચાલતો હશે ને, તો એના જીવનની અંદર સદાચારી સંયમી સુખી રહેશે. ધર્મ મર્યાદામાં કહ્યું કે કોઈ પણ જાતનું દુરાચારનું વ્યસન ન કરવું. આપણે નથી માનતા, ચાલો માની લો, તો કરો વ્યસન, કરો દુરાચાર, તમારા શરીરના આરોગ્યનું શું થશે? તમારું આયુષ્ય ક્યાં જશે? તમારી સંપન્નતા કેટલી કેટલી સચવાઈ રહેશે? અને આખરે ખુવાર તો થવાનું જ. તો ધર્મ મર્યાદાઓ છે એ કઈ બીજા કોઈને માટે નહીં, પણ જે પાળનાર છે એને સુખી થવા માટે. ધર્મ એ તમારી ઉપર કોઈ જેલના બંધનો નથી નાખ્યા, મર્યાદાઓ છે, તમે સુખી થાવ. અને એટલે જ અહીંયા લક્ષ્મણજી બહુ સ્પષ્ટ કહ્યું કે ધર્મની મર્યાદાઓનું ક્યારે પણ ઉલ્લંઘન થાય નહીં. પણ જુઓ તો ખરા, આ કોઈક એવો માણસ છે કુબુદ્ધિનો કે ધર્મની મર્યાદાઓને સાવ ભૂસી નાખવામાં મટતો હોય. સેવા કરવાના નામે પણ ધર્મની મર્યાદાઓ ઊંચી મુકાઈ જતી હોય. કારણ અહીંયા આગળ સ્પષ્ટ કહ્યું છે, જુઓ ને, મારી જ જેવો વેશ લઈને નીકળ્યા છે બધા. છે સરસ સોનાનું મૃગ, પણ અંદર છે રાક્ષસી વૃત્તિ. એમ સેવાના મારી જ મૃગો, સોનાના સેવાવાળા, અમે લોક પ્રતિનિધિ છીએ, સેવા કરવા માટે નીકળ્યા છીએ, કાંચન મૃગ છે, પણ અંદરથી બધી જ મર્યાદાઓ મીટાવીને રાક્ષસી વૃત્તિ કરવા માટે જ નીકળી પડ્યા હોય, સેવાનું નામ નિશાન ન હોય. તો આ છે ધર્મ મર્યાદાના ઉલ્લંઘન. પણ જેમ ભરતજીને માટે કહ્યું કે ભરતજી તો સાધુ સયાને એની અંદર કહ્યું, અને છતાં એ આવા નીકળ્યા. આપણે પણ આવા વિચાર કે આ માણસોને આપણે આવા નહોતા ધાર્યા અને આ આવા નીકળ્યા. લક્ષ્મણજી તો લક્ષ્મણ રેખા પણ મૂકી દીધી છે કે મર્યાદાઓ આને કહેવાય. અને જ્યારે જ્યારે પણ મર્યાદાઓનો ઉલ્લંઘન થાય ત્યારે હાનિ થવાની થવાની થવાની. રાવણે લક્ષ્મણ રેખા ઉલ્લંઘન કરતા થોડોક વિચાર કર્યો, પણ લક્ષ્મણ રેખાની અવજ્ઞા તો અવશ્ય કરી, તો સર્વનાશ થયો. છળકપટથી કોઈ માણસ મર્યાદાઓનું ઉલ્લંઘન કરાવડાવે, જેમ રાવણે કહ્યું ભિક્ષામ દે, તો કે તમે લક્ષ્મણ રેખાની બહાર આવીને ભિક્ષા આપો. આવા માણસો પણ હોય, તમને કે તમે ધર્મ મર્યાદાઓ પાળવા ઈચ્છતા હો તો પણ તમને જબરજસ્તીથી સ્વાર્થ માટે કે તમે આ મર્યાદા તોડીને અહીંયા આવો મારી પાસે અને આ કામ કરો. તો લક્ષ્મણજી બધાને જાગૃત કરે છે, એકલા ભરતજીને સંબોધન કરે છે કે ભિક્ષા માટે. જો ભરતજીમાં ભગવાન પ્રત્યે સંઘર્ષ કરવાની કુબુદ્ધિ ઉપજી હોય તો આ બધું જ ભરતજીને લાગુ પડે. પણ કોઈ માણસ ગમે એટલી ગાળો ભાડે, આપણે સહેજ પણ આવેશમાં આવ્યા વગર હસતા મોડે શાંતિથી ઉભા રહીએ તો પેલો માણસ શું થશે? ખીજાશે, કંટાળશે, એને પોતાને એમ થશે કે આ શું કર્યું. તો જે એ ગાળોને એ અપશબ્દોને પોતાને માથે લે જ નહીં, બંધ પાઘડી માથે પહેરે જ નહીં, બંધ બેસતી પાઘડી માથે પહેરે જ નહીં, તો ગમે એટલી ગાળો ભણે શું થવાનું. તો લક્ષ્મણજી સંબોધન કરે છે ભરતજી માટે આટલા બધા, પણ એ પાઘડી ભરતજીને માથે બેસી શકે એવી છે જ નહીં, નાની પડે છે. અને એ બધું હલકા માણસો માટે છે, જેની દુર્બુદ્ધિ છે, કુબુદ્ધિ છે. ભરતજી તો ભગવાનના પરમ ભક્ત છે, સેવક છે, સમર્પિત છે. એટલે ભલે એ જે કઈ સંબોધનો વચનો નીકળ્યા હોય પણ ભરતજીને સહેજ પણ લાગુ પડતા નથી. અને જાની રામ વનવાસ એકાકી, ભગવાનને આ ભરતે વનમાં એકલા જ સમજ્યા. શું ભગવાન અસમર્થ છે? એકલા અયોધ્યામાં જ બેસીને સમગ્ર આસુરી વૃત્તિઓને શાંત કરવા માટે, એને એને મૂળમાંથી ઉખેડી નાખવા માટેના શક્તિમાન ભગવાન છે. પરંતુ એક લોક વ્યવહાર કરવા માટે, ત્યાં કહ્યું લોક માન્યતા અનલસામાં કર તપ કાનન દાહ, જે આપણું તપ છે, આપણી સાત્વિકતા છે, એને લોક માન્યતા બાળીને ખાક કરી નાખે છે. ભરતજી એક સાધુ સ્વભાવ છે, એમને કઈ સ્પર્શતું નથી આ લક્ષ્મણજીનો ઉદબોધન. પણ એના માટે કહ્યું છે કે જે લોકો લોક માન્યતા તરફ દોડી જાય અને એ એને ભડકે બાળી મૂકે, આ બધું છે. જે કઈ દંભ હોય તે એક બાજુ નીકળી જાય અને વાસ્તવિકતા એને અગ્નિના સ્વરૂપે બાળી જ મૂકે છે. તો એમ અહીંયા આગળ જાની રામ વનવાસ એકાકી, ભગવાનને ક્યારે એકલા ન સમજશો. ભગવાનની સાથે ભગવાનની બધી શક્તિઓ એમની પાસે છે. સુદર્શન છે, ગદા છે, એનું સામર્થ્ય છે. ભગવાન એકલો ક્યાંય નથી. મહાભારતના યુદ્ધમાં ભગવાને અર્જુનના રથ ઉપર કોઈ પણ હથિયાર લીધા વગર બેઠા છે. પણ જયારે પરિસ્થિતિ એવી આવી ત્યારે એમની પાસે હથિયાર નહોતું. જયદ્રથને માટે ભગવાને સુદર્શન ચક્રને માત્ર એની ભાવના જ કરી આવીને એને સૂર્યગ્રહણ કરી નાખી. અને સૂર્યગ્રહણ હટ્યા પછીથી એ જયદ્રથનો વધ પણ કરી દીધો. તો ભગવાન આયુધ વગરના છે, શક્તિહીન છે, એકલા છે એવું ક્યારેય પણ કોઈ વિચારે નહીં. આમ લક્ષ્મણજીના સંબોધન માંથી આ વસ્તુ નીકળે છે.